એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે કદાચ એમ કે આપણે જે ઇતિહાસ ભણ્યા છીએ એનાથી થોડો અલગ દૃષ્ટિકોણ આપશે. ઉત્તર અમેરિકાના મૂળ નિવાસીઓનો ઇતિહાસ. અને આ ચર્ચા માટે આપણી સાથે છે અમારા નિષ્ણાત સાથી.
નમસ્કાર.
આપણે આજે થેડા પરડ્યુ અને માઇકલ ડી ગ્રીનના બે પુસ્તકો છે, નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ અને એની ટૂંકી આવૃત્તિ, એના સારાંશ પર વાત કરીશું. આ પુસ્તકો એમ કહેવાય છે કે મૂળ નિવાસી ઇતિહાસને એક નવી રીતે જુએ છે.
હા, ખરેખર ઘણીવાર એવું બને છે ને કે ઇતિહાસ વિજેતાઓ લખે, એટલે જે હારી ગયા એમને કાં તો ભોગ બનનાર દેખાડાય, કાં તો સાવ લાચાર.
બરાબર.
પણ આ લેખકો એવું કહે છે કે ભાઈ, સત્ય આટલું સીધું નથી. એમણે જે એજન્સી બતાવી, મતલબ કે પોતાની સ્થિતિ બદલવાની જે કોશિશ કરી, જે સ્થિતિસ્થાપકતા દાખવી, એના પર એમનું ફોકસ છે.
એટલે પહેલી રૂઢિચુસ્ત છબીઓમાંથી બહાર નીકળવાની વાત છે. તો પહેલા એ જાણી લઈએ કે આ લેખકો કોણ છે. થેડા પરડ્યુ અને માઇકલ ડી ગ્રીન, જરા એમના વિશે જણાવશો?
ચોક્કસ. જુઓ, થેડા પરડ્યુ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલાઇનામાં ઇતિહાસના પ્રોફેસર એમરિટા છે. એમનું મુખ્ય કામ દક્ષિણ પૂર્વીય મૂળ નિવાસીઓ પર છે, ખાસ કરીને ચેરોકી લોકો, અને એમના ઇતિહાસમાં સ્ત્રીઓની શું ભૂમિકા રહી એના પર. એમનું એક પુસ્તક છે ચેરોકી વુમન, એ આ દિશામાં ખૂબ મહત્વનું ગણાય છે.
અને માઇકલ ગ્રીન,
જે હવે હયાત નથી, એ યુનિવર્સિટી ઓફ કેન્ટકીમાં અમેરિકન હિસ્ટ્રીના પ્રોફેસર હતા. એમનું પણ ફોકસ દક્ષિણ પૂર્વીય જનજાતિઓ પર હતું, ખાસ કરીને ક્રીક લોકો, અને અમેરિકાની જે સંઘીય ભારતીય નીતિ હતી એના એ નિષ્ણાત ગણાતા. એમનું પુસ્તક ધ પોલિટિક્સ ઓફ ઇન્ડિયન રિમૂવલ ઘણું જાણીતું છે. રાજકીય ઇતિહાસ અને આદિવાસી શાસન વ્યવસ્થામાં એમની માસ્ટરી હતી.
અચ્છા, એટલે એક સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસના નિષ્ણાત અને બીજા રાજકીય ઇતિહાસના, એટલે આ બંનેનું કોમ્બિનેશન ખૂબ રસપ્રદ લાગે છે.
હા, બિલકુલ. અને એમની ખાસિયત એ છે કે એમણે દાયકાઓ સુધી રિસર્ચ કર્યું છે, આર્કાઇવ્સ ખૂંદી વળ્યા છે, અને એથનોહિસ્ટ્રી નામની પદ્ધતિ વાપરી છે.
એથનોહિસ્ટ્રી એ શું છે, જરા સમજાવશો?
એથનોહિસ્ટ્રી એટલે ઘટનાઓને ફક્ત તારીખવાર નોંધવાને બદલે જે તે સમયના લોકોના અનુભવો, એમની માન્યતાઓ, એમના સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવો. આ લેખકો મૂળ નિવાસીઓના પોતાના અવાજને, એમના પર્સ્પેક્ટિવને મહત્વ આપે છે. એ ભાર મૂકે છે કે આ લોકો ઇતિહાસના મૂક પ્રેક્ષકો નહોતા, પણ સક્રિય હતા.
ઓકે, તો આટલી પૃષ્ઠભૂમિ પછી હવે સીધા પુસ્તકો પર આવીએ. આ લેખકોનો મુખ્ય હેતુ શું છે, શું કહેવા માંગે છે તેઓ?
મૂળ વાત એ છે કે જે પરંપરાગત ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે ને, કે ભાઈ યુરોપિયનો આયા અને મૂળ નિવાસીઓ બિચારા એમની સામે ટકી ન શક્યા, નિષ્ક્રિય ભોગ બન્યા, આ આખી વાતને લોકો પડકારે છે.
એમ તો પછી સાચું શું છે એમના મતે?
એમના મતે સાચું એ છે કે મૂળ નિવાસી લોકો પોતાના ઇતિહાસના એજન્ટ હતા, મતલબ કે સક્રિય કરતા હતા. પરિસ્થિતિ બદલાઈ, પડકારો આવ્યા, પણ એમણે સતત એનો સામનો કરવા માટે રસ્તા શોધ્યા. ક્યારેક અનુકૂલન સાધ્યું, ક્યારેક વાટાઘાટો કરી, તો ક્યારેક પ્રતિકાર પણ કર્યો. એમનો સંબંધ યુરોપિયનો સાથે અને પછી યુએસ સરકાર સાથે ખૂબ જટિલ હતો. એમાં એમણે પોતાની બુદ્ધિ અને શક્તિ વાપરી, એટલે આ ઇતિહાસ ખાલી હારનો નથી, પણ ટકી રહેવાનો છે, પોતાની ઓળખ જાળવી રાખવાનો છે.
આ ખરેખર એકદમ અલગ દૃષ્ટિકોણ છે. પેલી એક માન્યતા છે ને કે યુરોપિયનો આવ્યા પછી મૂળ નિવાસી સંસ્કૃતિઓ જાણે ખતમ થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ, એનું શું?
હા, વેનિશિંગ ઇન્ડિયન, અદૃશ્ય થતો ભારતીય, એક બહુ મોટી ખોટી માન્યતા છે. આ પુસ્તકો એની જ તોડવાની કોશિશ કરે છે. લેખકો બતાવે છે કે ભલે સંપર્ક, વસાહતીકરણ અને સરકારી નીતિઓને કારણે ભયાનક નુકસાન થયું, ઘણા લોકો માર્યા ગયા, જમીનો ગઈ, સંસ્કૃતિ પર હુમલા થયા, પણ એ પછી પણ આ સમાજોએ પોતાની સાંસ્કૃતિક અખંડિતતા અને અમુક અંશે રાજકીય સ્વાયત્તતા જાળવી રાખવાના રસ્તા શોધી કાઢ્યા. એ લોકો ગાયબ નથી થઈ ગયા. હા, બદલાયા છે, અનુકૂલન સાધ્યું છે, પણ આજે પણ જીવંત સમુદાય તરીકે એમનું અસ્તિત્વ છે. આ પુસ્તકો તો છેક સંપર્ક પહેલાના સમયથી શરૂ કરીને આજ સુધીની વાત કરે છે.
બરાબર. ચાલો તો આ લાંબી યાત્રાના અમુક મહત્વના પડાવ જોઈએ. શરૂઆત કરીએ યુરોપિયનોના આવ્યા પહેલાના સમયથી. સામાન્ય રીતે તો એવી છાપ છે કે એ વખતે અમેરિકા જાણે ખાલીખમ પડ્યું હતું, જંગલો જ હતા. પણ આ પુસ્તકો કહે છે કે એવું બિલકુલ નહોતું. યુરોપિયનો આવ્યા એ પહેલાં તો હજારો વર્ષથી ત્યાં કેટલી બધી અલગ અલગ અને ખૂબ જ વિકસિત સંસ્કૃતિઓ હતી. કોઈ ખાલી જંગલ નહોતું એ. દાખલા તરીકે મિસિસિપિયન કલ્ચર, એમણે તો કાહોકિયા જેવા મોટા શહેર વસાવેલા, હજારો લોકો રહેતા ત્યાં, ખેતીની પદ્ધતિઓ હતી, વેપારના મોટા નેટવર્ક હતા જે આખા ખંડને જોડતા હતા.
સાચી વાત. અને દરેક વિસ્તારની પોતાની અલગ જીવનશૈલી. જેમ કે દક્ષિણ પૂર્વમાં ખેતી મુખ્ય હતી, તો મેદાની પ્રદેશોમાં બાયસનનો શિકાર. વિવિધતા અદ્ભુત હતી.
કે જ્યારે યુરોપિયનો સાથે પહેલો સંપર્ક થયો, એ કેવો રહ્યો?
એ પણ એકતરફી નહોતો. યુરોપિયનો પાસે નવી ટેકનોલોજી હતી, હથિયાર હતા, એ બધું ખરું. પણ મૂળ નિવાસી રાષ્ટ્રો કંઈ એમ બેસી નહોતે રહ્યા. એમણે પણ વાટાઘાટો કરી, સંધિઓ કરી, ક્યારેક લડાઈ પણ કરી. જેમ કે વર્જિનિયામાં પોહટન લોકો અને અંગ્રેજો વચ્ચેના સંબંધો શરૂઆતમાં કેવા હતા, અથવા તો ઉત્તર પૂર્વમાં ઇરોક્વોઇઝ લીગ કેવી રીતે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે પોતાની જગ્યા બનાવી રાખી, એમની ડિપ્લોમેસી જુઓ તમે.
એટલે એમણે પણ પરિસ્થિતિને પોતાના ફાયદામાં વાળવાનો પ્રયાસ કર્યો.
ચોક્કસ. યુરોપિયન માલસામાનનો ઉપયોગ પણ એમણે પોતાની રીતે, પોતાના હેતુ માટે કર્યો. અને ઘણીવાર તો યુરોપિયન વસાહતો ટકશે કે નહીં એ પણ મૂળ નિવાસીઓના સહકાર કે વિરોધ પર આધાર રાખતું હતું.
પણ આ સંપર્કની એક બહુ દુઃખદ બાજુ પણ હતી ને, પેલી બીમારીઓની વાત.
હા, એ ખરેખર ભયાનક હતું, જેને વર્જિન સોઇલ એપિડેમિક્સ કહેવાય છે. યુરોપથી જે રોગો આવ્યા, જેમ કે શીતળા, ઓરી, એની સામે આ લોકોમાં કોઈ રોગપ્રતિકારક શક્તિ જ નહોતી. અને એના કારણે અમુક વિસ્તારોમાં તો 80-90% વસ્તી ખતમ થઈ ગઈ. આ કદાચ માનવ ઇતિહાસની સૌથી મોટી વસ્તી વિષયક હોનારતોમાંની એક ગણાય. યુદ્ધ કરતા પણ વધારે નુકસાન આ રોગચાળાથી થયું.
ભયાનક કહેવાય. સારું, આગળ વધીએ. અમેરિકન ક્રાંતિનો સમય આવ્યો, યુએસ બન્યું. એ વખતે મૂળ નિવાસી રાષ્ટ્રો ક્યાં હતા આ ચિત્રમાં? એ લોકો સાઇડલાઇનમાં નહોતા. ઘણા રાષ્ટ્રોએ બહુ સમજી વિચારીને નિર્ણય લીધા કે બ્રિટનનો સાથ આપવો કે અમેરિકન વસાહતીઓનો. એમનો મુખ્ય હેતુ હતો કે પોતાની જમીન અને પોતાની સાર્વભૌમતા કેવી રીતે બચાવી શકાય. જેમ કે મોહોક નેતા જોસેફ બ્રાન્ટ હતા, એ બ્રિટિશ પક્ષે લડ્યા. એમને લાગ્યું કે બ્રિટિશ રાજ એમની જમીનોનું વધુ રક્ષણ કરશે.
બરાબર. અને એ જ સમયે યુએસ સરકારે એમની સાથે સંધિઓ કરવાની શરૂઆત કરી. એક ટ્રસ્ટ સંબંધ સ્થાપવાની વાત થઈ. જો કે એના ઈરાદા કેટલા સાચા હતા એ એક મોટો પ્રશ્ન છે.
અને પછી આવ્યો પેલો કાળો કાયદો, ઇન્ડિયન રિમૂવલ એક્ટ, 1800ના દાયકામાં.
હા, એ અત્યંત ખરાબ સમય હતો. પણ પુસ્તકો એ પણ કહે છે કે આ ટાળી શકાય એવું હતું. દક્ષિણ પૂર્વની જે 5 જનજાતિઓ હતી, ચેરોકી, ક્રીક, ચોકટો, ચિકાસો, સેમિનોલ, જેમને સભ્ય ગણવામાં આવતી હતી, કારણ કે એમણે અમેરિકન રીતભાત અપનાવી હતી ઘણી બધી.
હા,
એમણે આનો જબરદસ્ત વિરોધ કર્યો. ચેરોકી લોકો તો સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને કેસ જીત્યા પણ ખરા. કોર્ટે કહ્યું કે જોર્જિયા રાજ્યના કાયદા ચેરોકી પ્રદેશમાં લાગુ ન પડે.
અરે વાહ, તો પછી?
પણ તત્કાલીન રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સને ચુકાદો માન્યો જ નહીં, અને પરિણામે હજારો લોકોને બળજબરીથી એમની વતનભૂમિમાંથી ઉખાડીને પશ્ચિમમાં ઓક્લાહોમા તરફ મોકલી દેવામાં આવ્યા. એ જે મુસાફરી હતી એ ટ્રેલ ઓફ ટીયર્સ, એટલે કે આંસુઓની પગદંડી તરીકે ઓળખાય. ઠંડી, ભૂખમરો, બીમારી, હજારો લોકો રસ્તામાં જ મરી ગયા. આ સ્પષ્ટપણે એક પ્રકારની વંશીય સફાઈ, એથનિક ક્લેન્ઝિંગ હતી.
આ સાંભળીને જ દુઃખ થાય, પણ બધા સાથે આવું જ થયું?
ના, એવું નથી. અમુક સમુદાયો, જેમ કે ફ્લોરિડાના સેમિનોલ લોકો, એમણે લાંબો સમય સુધી સશસ્ત્ર પ્રતિકાર કર્યો. અને જે લોકો પશ્ચિમમાં ગયા, એમણે પણ ત્યાં જઈને પોતાના સમાજને ફરીથી ઊભો કરવાની કોશિશ કરી, હાર ન માની.
પછી ગૃહયુદ્ધ આવ્યો, અને ત્યાર પછી જે આત્મસાતીકરણ એટલે કે અસિમ્યુલેશનનો યુગ આવ્યો, એનો મતલબ શું હતો? સરકાર શું કરવા માંગતી હતી?
હા, 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં યુએસ સરકારની નીતિ સ્પષ્ટ હતી. મૂળ નિવાસી સંસ્કૃતિ, ભાષા, સામાજિક માળખું બધું ખતમ કરી નાખો અને એમને અમેરિકન બનાવી દો. આ માટે 2 મુખ્ય હથિયાર વપરાયા. 1, બોર્ડિંગ સ્કૂલો.
એના વિશે ઘણું સાંભળ્યું છે. બહુ ખરાબ અનુભવો રહ્યા છે લોકોના.
ખૂબ જ ખરાબ. બાળકોને એમના પરિવારથી જબરદસ્તી દૂર લઈ જવાતા, એમની ભાષા બોલવા પર પ્રતિબંધ, એમના રિવાજોની મજાક ઉડાવવી, એમને પોતાની સંસ્કૃતિ માટે શરમ અનુભવતા કરવા. આની અસર પેઢીઓ સુધી ચાલી. બીજું હથિયાર હતું ડોઝ એક્ટ 1887.
એ શું હતું?
એ કાયદાથી એમની જે સામૂહિક જમીન માલિકલી હતી એને તોડી પાડવામાં આવી. દરેક પરિવારને જમીનનો એક નાનો ટુકડો અપાયો અને જે વધારાની જમીન વધી એ ગોરા વસાહતીઓને વેચી દેવાઈ. આનો હેતુ ખાલી જમીન પડાવી લેવામાં નહોતો, પણ એમની જે સમુદાય આધારિત જીવનશૈલી હતી, એમનું જે પરંપરાગત શાસન હતું એને તોડી નાખવાનો હતો. એ વખતનું સૂત્ર જ હતું કિલ ધી ઇન્ડિયન એન્ડ સેવ ધ મેન, મતલબ ભારતીયને ખતમ કરો જેથી માણસ બચી જાય.
બાપરે, આટલું બધું દમન, છતાં પણ 20મી સદીમાં એમનું પુનરુત્થાન થયું, એ કેવી રીતે શક્ય બન્યું?
હા, થયું કારણ કે પ્રતિકાર ક્યારે બંધ નહોતો થયો. 20મી સદીમાં એ વધુ સંગઠિત બન્યો. પેન ઇન્ડિયન એટલે કે બધા મૂળ નિવાસી સમુદાયોને જોડતી ચળવળો શરૂ થઈ. સોસાયટી ઓફ અમેરિકન ઇન્ડિયન્સ, પછી નેશનલ કોંગ્રેસ ઓફ અમેરિકન ઇન્ડિયન્સ NCII, અને 60-70ના દાયકામાં તો અમેરિકન ઇન્ડિયન મૂવમેન્ટ AIM જેવું આક્રમક સંગઠન પણ આવ્યું.
બરાબર. આ બધાના દબાણને કારણે જ સરકારને અમુક નીતિઓ બદલવી પડી, જેમ કે 1924માં એમને અમેરિકી નાગરિકતા મળી, 1934માં ઇન્ડિયન રીઓર્ગેનાઇઝેશન એક્ટ IRA આવ્યો, જેણે આદિવાસી સરકારોને ફરીથી થોડી સત્તા આપવાનો પ્રયત્ન કર્યો, અને 1970ના દાયકામાં સેલ્ફ ડિટર્મિનેશન એટલે કે સ્વનિર્ધારણની નીતિ આવી.
અને આ જે સંઘર્ષ અને અનુકૂલનની ગાથા છે એ આજે પણ ચાલી રહી છે. આજના મુદ્દાઓ જુઓ તમે. આદિવાસી કેસિનો દ્વારા આર્થિક વિકાસના પ્રયાસો, પોતાની જમીન અને પર્યાવરણ બચાવવા માટેની લડાઈઓ, પેલું સ્ટેન્ડિંગ રોકનું આંદોલન યાદ છે ને?
હા, પાઇપલાઇન વિરોધનો.
બસ, પછી પોતાની ભાષાઓને જીવંત રાખવાના પ્રયાસો, સંધિઓ હેઠળ મળેલા અધિકારો જાળવી રાખવા, અને સૌથી મહત્વનું પોતાની રાજકીય સાર્વભૌમત્વ સોવેરિનિટી ટકાવી રાખવા માટે કાનૂની અને રાજકીય લડાઈઓ સતત ચાલુ છે. એ લોકો આધુનિક દુનિયા સાથે જોડાઈ રહ્યા છે પણ પોતાની ઓળખ ગુમાવ્યા વગર.
આ આખી વાતચીત પરથી કેટલાક મુદ્દાઓ એકદમ સ્પષ્ટ થાય છે. પહેલો અને મારા મતે સૌથી અગત્યનો, જેની તમે વારંવાર વાત કરી, એમની એજન્સી અને પ્રતિકાર.
હા, એ જ આ પુસ્તકોનું હાર્દ છે કે ભાઈ, આ લોકો માત્ર પીડિત નહોતા, એમણે નિર્ણયો લીધા, એમણે રસ્તા કાઢ્યા, એમણે લડત આપી. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માણસ કેવી રીતે પોતાનો રસ્તો કંડારે છે એનું આ ઉદાહરણ છે. આપણે ત્યાં પણ જુઓ, સ્વતંત્રતા સંગ્રામ હોય કે બીજા સામાજિક આંદોલનો, લોકોની એજન્સી જ નિર્ણાયક બને છે.
બીજો મુદ્દો મને દેખાયો તે સાંસ્કૃતિક અનુકૂલન અને સાતત્યનો, કે બધું બદલાયું પણ મૂળ તત્વ ક્યાંક ને ક્યાંક જળવાઈ રહ્યું.
સાચી વાત, બદલાવ તો જરૂરી હતો ટકી રહેવા માટે, પણ એ બદલાવ એમણે શક્ય હોય ત્યાં સુધી પોતાની શરતોએ કર્યો. ચેરોકી લોકોએ અંગ્રેજી લિપિ અપનાવી, બંધારણ બનાવ્યું, પણ ચેરોકી તરીકેની ઓળખ ન છોડી. મેદાની આદિવાસીઓએ ઘોડો અપનાવ્યો તો એમની સંસ્કૃતિનો ભાગ બની ગયો. સંસ્કૃતિ કોઈ જળ વસ્તુ નથી, એ જીવંત છે, બદલાતી રહે છે. આપણે ત્યાં પણ અત્યારે ગ્લોબલાઇઝેશનના સમયમાં પરંપરા અને આધુનિકતાનું સંતુલન શોધવાની મથામણ ચાલે છે ને?
હા, બરાબર. ત્રીજો મુદ્દો વિવિધતા. આપણે ખાલી મૂળ નિવાસી કે ઇન્ડિયન કહી દઈએ, પણ એમાં કેટલું વૈવિધ્ય છે.
અરે, ખૂબ જ. સેંકડો અલગ ભાષાઓ, અલગ સંસ્કૃતિઓ, અલગ ઇતિહાસ, અલગ રાજકીય વ્યવસ્થા. ઉત્તર પૂર્વના ઇરોક્વિસ અને દક્ષિણ પશ્ચિમના પ્યુબ્લો લોકો, કેટલો ફરક. દરેકનો અનુભવ, દરેકનો પ્રતિભાવ અલગ હતો. આ સમજવું બહુ જરૂરી છે, નહીંતર બધું સરખું જ લાગે. ભારતની વિવિધતા જોયા પછી આ વાત સહેલાઈથી સમજી શકાય.
અને ચોથો મુદ્દો, જે આજે પણ એટલો જ જીવન છે, સાર્વભૌમત્વ અને જમીન સાથેનો નાતો.
બિલકુલ. પોતાની રાજકીય સ્વાયત્તા અને પોતાની જમીન પરનો હક, આ એમના સંઘર્ષના કેન્દ્રમાં રહ્યા છે. જમીન એમના માટે ખાલી મિલકત નથી, એ એમની ઓળખ છે, એમની સંસ્કૃતિ, એમની આધ્યાત્મિકતાનો આધાર છે. અને બીજું, સગપણના સંબંધો, જે એમના સમાજનું માળખું બનાવે છે. વસાહતી નીતિઓએ આ બંને પાયા પર જ હુમલો કર્યો અને આજે પણ એ લડાઈ ચાલુ છે. આપણે ભારતીયો પણ જમીન સાથેનું આપણું જોડાણ અને કુટુંબ સમુદાયનું મહત્વ સમજી શકીએ છીએ.
આ પુસ્તકોમાં અમુક વિચારો એટલા ધારદાર છે કે એ યાદ રહી જાય. જેમ કે એક વિચાર જે ફરી ફરીને આવે છે, મૂળ નિવાસી લોકો યુરોપિયન વસાહતીકરણના નિષ્ક્રિય ભોગ બનનાર ન હતા, પરંતુ વસાહતી અમેરિકાના નિર્માણમાં સક્રિય સહભાગી હતા. એમની એજન્સીની આનાથી સારી વ્યાખ્યા શું હોય?
હા, અને બીજો એક વિચાર જે એમની તાકાત બતાવે છે, ટકી રહેવા માટે અનુકૂલન જરૂરી હતું અને અનુકૂલન માટે પસંદગી જરૂરી હતી. મૂળ નિવાસી અમેરિકનો બંનેમાં નોંધપાત્ર રીતે કુશળ સાબિત થયા. એમણે માત્ર સહન ન કર્યું પણ રસ્તા પસંદ કર્યા.
અને પેલી વિવિધતાવાળી વાત, મૂળ નિવાસી અમેરિકન લોકોની વિવિધતાનો અર્થ એ છે કે કોઈ પણ ઐતિહાસિક પડકાર માટે કોઈ એક ભારતીય પ્રતિભાવ ન હતો.
અને છેલ્લે જે વર્તમાન સાથે જોડે છે, સમકાલીન મૂળ નિવાસી અમેરિકનો અનુકૂલન અને પરિવર્તન દ્વારા સાંસ્કૃતિક જાળવણીના પ્રાચીન કાર્યને ચાલુ રાખે છે. મતલબ એમનો ઇતિહાસ ભૂતકાળ નથી બની ગયો, એ આજે પણ લખાઈ રહ્યો છે.
તો આ બધી વાતો પછી એ સવાલ થાય કે ભાઈ આ બધું જાણવાથી આપણને શું ફાયદો, આપણા રોજિંદા જીવનમાં આ ક્યાં કામ લાગે? મને લાગે છે પહેલો ફાયદો તો આપણી સમજ વધારવાનો છે. ઇતિહાસના પુસ્તકોમાં, ફિલ્મોમાં, સમાચારમાં જે એકતરફી ચિત્રણ થતું હોય છે ઘણીવાર, એનાથી આગળ વધીને આપણે વધુ સાચી, વધુ સંતુલિત વાત જાણી શકીએ, સ્ટીરિયોટાઇપ્સને ઓળખી શકીએ, એને પડકારી શકીએ.
બરાબર.
બીજું, અત્યારે જે ઘટનાઓ બને છે એને સમજવામાં મદદ મળે. આજે પણ જ્યારે આપણે એમના અધિકારો, જમીનના ઝઘડાઓ કે પર્યાવરણ માટેના એમના આંદોલનો વિશે વાંચીએ, ત્યારે આ ઐતિહાસિક સંદર્ભ હોય તો સમજાય કે આ મુદ્દા કેટલા ઊંડા છે, એના મૂળ ક્યાં છે. આ કંઈ આજકાલની વાત નથી.
અને ત્રીજું, કદાચ સાંસ્કૃતિક સંવેદનશીલતા. જો આપણે ક્યારે એમના સમુદાયના લોકો સાથે મળવાનું થાય, કામ કરવાનું થાય, તો આપણા મનમાં પૂર્વગ્રહો ઓછા હોય, આપણે વધુ આદરથી એમની વાત સમજી શકીએ.
દાખલા તરીકે, કોઈ ટુરિસ્ટ તરીકે કોઈ રિઝર્વેશન પર જાય તો ત્યાંના લોકોને ખાલી ગરીબ કે પછાત તરીકે જોવાને બદલે એમના ઇતિહાસ, એમના સંઘર્ષ, એમની સંસ્કૃતિ અને એમની સાર્વભૌમતા જાળવવાના પ્રયત્નોના સંદર્ભમાં જોઈ શકે. એ દૃષ્ટિ જ અલગ હોય, વધુ માનવીય, વધુ સન્માનજનક. આજની આખી ચર્ચામાંથી મારા માટે જો એક વાત લેવાની હોય તો એ છે કે ઇતિહાસ ક્યારેય સીધી લીટીમાં નથી હોતો. એમાં કેટલાય વળાંકો હોય છે, કેટલાય સંઘર્ષ અને કેટલીય ટકી રહેવાની કહાણીઓ હોય છે. મૂળ નિવાસીઓનો ઇતિહાસ શીખવે છે કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ માણસ અને સમુદાય પોતાની ઓળખ અને ગરિમા માટે લડી શકે છે.
અને મને સૌથી વધુ સ્પર્શી ગયો એ છે કે આ ઇતિહાસ હારનો નથી પણ નિરંતરતાનો છે. પડકારો ભયાનક હતા, નુકસાન અમજ થયું, એ બધું સાચું, પણ એ લોકો ખતમ નથી થઈ ગયા, ટકી રહ્યા છે, બદલાયા છે અને આજે પણ જીવી રહ્યા છે. આ ઇતિહાસને સમજવો હોય તો એમની પીડા, હિસ્ટોરિકલ ટ્રોમા અને એમની જીવંતતા, કલ્ચરલ વાઇટાલિટી બંનેને સ્વીકારવા પડે.
અને છેલ્લે આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ, આપણે પોતે આપણા ઇતિહાસને કેવી રીતે જોઈએ છે? આપણા સમાજની વાર્તામાં શું બધાને સ્થાન મળે છે? કોની વાત કહેવાય છે અને કોની રહી જાય છે? આ સવાલ આપણે પૂછતા રહેવો જોઈએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત હતું.